તુલસી ક્યારામાં તો આજે તુલસી કરમાયા છે મિત્રો. તો ઝવેરચંદ મેઘાણી લિખિત આ તુલસી ક્યારામનું 13મા પ્રકરણમાં આજે તો તુલસી કરમાયા, સાથે તુલસી કરમાયા. ચાલો જોઈએ કાં દેવું. તારા દાદા છે ને ઘરમાં? સવારમાં જ એક જ્ઞાતિભાઈ આવે છે અને દેવુંને પૂછે છે, ઠીક નથી, સૂઈ ગયા છે? દેવું જવાબ વાળતો વાળતો જુએ છે કે આ જ્ઞાતિભાઈ વરસને વચલે દાડે પણ ઘેર કદી ડોકાતા નથી હોતા. આ શું આવેલ છે અમદાવાદના છાપામાં? લાકડી હલાવતા એક જ્ઞાતિજન સંજવારી કાઢતા દેવુંને એની મરજી વિરુદ્ધ વાતોમાં ખેંચે છે. આ શું તારી બા અને તારા બાપુ વચ્ચે કોર્ટમાં કંઈ કેસ ગયો છે? મને ખબર નથી. દેવુને બા બાપુ અને કોર્ટમાં કજ્યો એટલા શબ્દો બિલાડીના નોર જેવા લાગ્યા. તારા દાદાને કહે કે ઊંઘ શે આવે છે, એમ કહી એ એક જણ ચાલ્યો ગયો. બીજો આવ્યો, ત્રણ ચાર આવ્યા, પાછા ચાલ્યા ગયા. દાદાને તાવ હતો. તાવ તો ચડે ને ભાઈ, આવનાર તાવનું કારણ સમજતા હતા એટલું બસ નહોતું. તેમને એથી વિશેષ સંતોષ લેવો હતો. તેઓ પણ છત્રીઓ લાકડીઓ અને શાકની ઝોળી હલાવતા હલાવતા પાછા ગયા. અંદરને ઓરડે સૂતેલા સોમેશ્વર માસ્તરની પથારીની સવારનું છાપું દબાવેલું પડ્યું છે. બારણું બંધ કરીને એણે માથા પર ઓઢી લીધું છે. બીજી બાજુ ફરીને નવું છાપું વાંચે છે, બીજી વાર વાંચે છે, ત્રીજી વાર વાંચે છે. ચોખ્ખું અને મોટા અક્ષરે છપાયેલું છે, બંગડીઓના ટુકડે ટુકડા, પ્રોફેસરે ઉઠીને મારેલો સુશિક્ષિતા પત્નીને માર, અમદાવાદના પ્રજાજનોમાં ફાટી નીકળેલો પુણ્ય પ્રકોપ. નીચે ઝીણા અક્ષરોમાં વિગત હતી, નામ ઠામ ઠેકાણું હતા. કંચન ગૌરી નામના એ પતિ પીડિત બહેનની વહારે વખતસર ધાનારા જાણીના નારી રક્ષક શ્રી ભાસ્કર રાઠોડનું નામ પણ હતું. સોમેશ્વર માસ્તર ફરી ફરી વાંચતા હતા. માથું ચક્કર ચક્કર ફરતું હતું તો પણ વાંચવા પૂરું થતું નહોતું. મારા જ પુત્ર વીરસૂતની આ વાત છે કે કોઈ બીજા વીરસૂતની? કંચન ગૌરી નામ તો મારી પુત્રવધુનું. હે શિવ, આ છાપાનું લખાણ કોઈએ સ્વપ્નમાં તો નથી લખ્યું ને? આ કોઈ જોડી કાઢેલી વાર્તા તો નથી ને? ગાત્રોમાંથી લોહી જાણે પાણી પાણી બનીને નીતરી જતું હતું. પ્રભાતે કોઈક એમને લાલ નિશાની કરીને છાપું આપી ગયું હતું. તેના મથાળા વાંચીને જ પોતે ઓરડામાં પેસી ગયા હતા, ઉઠીને સૂઈ ગયા હતા. શરીર ગરમ થઈ ધગધગી જતું હતું ને ઘડીક સ્વેદ વળતા હતા. કોઈને મળવા બેસાડીશ નહીં દેવું, એમ કહીને પોતે પુરાવી ગયા હતા. વાંચી વાંચીને એ બનાવ સાથેના પોતાના સંબંધને ભૂંસી નાખવા કલ્પનામાં ઘણી મથામણ કરતા રહ્યા. પણ બનાવ એની ખોપરીમાં બાંકોરું પાડી અને જાણે પાછળની બોચીમાંથી પેસતો હતો. ઘરમાં એક ગાંડી હતી, એક યુવાન વિધવા હતી, એક અર્ધ આંધળો અર્ધ અનાથ ને અર્ધ લુચ્ચો સાળો હતો, ઉપરાંત એક નાની અપંગ પૌત્રી અત્યારે મા બાપ વગરની થઈને જીવતી હતી. માથી સદાનો વિચ્છિન્ન ને બાપે તિરસ્કારી ત્યજેલો એક પૌત્ર હતો. છતાં જે ડોસાને તુલસીનો એક લીલો ક્યારો સદાય મસ્ત રાખતો હતો, તે ડોસાએ છાપામાં વાંચેલા બનાવ પછી તુલસી ક્યારો કરમાઈ જતો કલ્પ્યો. પોતાનું મો એને જગતમાં ન બતાવવા જેવું લાગ્યું. એને કામળો વધુ ને વધુ લપેટી કામળાની ચારેય બાજુની કોર વધુ દબાવી લજ્જાના અંધકારને પોતાની આસપાસ વધુ ને વધુ ઘાટો બનાવ્યો. સોમેશ્વર માસ્તરના ઘરમાં આ બનાવ એટલો તો નવીન હતો કે તુલસી ક્યારાની મંજરીને પણ ખબર પડી જાય. અરે પ્રભાતે રોજની જેમ મોં ધોઈને બે પાન મોંમાં મૂકવા ડોસા આવ્યા ન હતા, નવા કુંડામાં વાવેલ અજમાના છોડને અને અરડુસીના રોપને નવા પાંદ ક્યાં ક્યાં ફૂટ્યા છે તે દેવોને દેખાડવા ડોસા દાંતણ કરતા કરતા ફરતા પણ નહોતા. તેથી આંગણાની માટી પણ જાણે કંઈક અમંગળ બનાવને કળી ગઈ હતી. દેવું તો કળી જ બેઠો હતો, છતાં તે પણ આ રોપાઓ અને આ માટી જેટલો જ મૂંગો બન્યો હતો. પણ મૂંગી નહોતી રહી શકી એક નાની અપંગ અનસુ. દેવું એને દૂર લઈ જતો હતો, પણ એ દાદાના ઓરડાના દ્વાર પર પગ ઘસડતી આવતી હતી, બારણું ખખડાવતી હતી, ધીરા રુદન ભરપૂર અવાજે બોલતી હતી, દાદા દાદા ચાલો લંબા, દાદા શું થયું છે તમને, દાદા માલી ચોલવાની દવા પીવો ને, ચાલુ થઈ જશે દાદા. અંશુને ખબર નહોતી કે ચોપડવાની દવામાં ઝેર હોય. અંશુના એ શબ્દોએ દાદાજીને ચમકાવ્યા. અંધકારમાં ઉતરી ગયેલા માસ્તર તરફ નાની અંશુએ જાણે કે ખીણને ઊંચે કિનારે ઊભા રહી એક ઉગરવાનું દોરડું ફગાવ્યું. અંશુને ચોળવાની દવા, હા હા એ દવા જ ઠીક છે, અહીં ઓરડામાં જ એ સીસી એ પી લઉં તો આ નફટ નિર્લજ અને કલંકિત સ્થિતિમાંથી ઉગરી જઈશ. આ સ્થિતિ અસહ્ય છે. મારા પુત્રનું નામ ને મારી પુત્રવધુનું નામ છાપામાં, એથી તો યમના ચોપડામાં બહેતર છે. મારા ઘરના બે જણાનો કલહ સરકારી અદાલતમાં, એથી તો મારે માટે ઈશ્વરનો દરબાર જ ભલેરો છે. અંશુ રસ્તો બતાવે છે. દાદા ઉઘાલો, દાદા હું નહીં લો, દાદા અંશુ દવા પી જશે, દાદા અંશુ તમારી ડાહી નીકળી છે, દાદા ના લીચાવ. એ અવાજો ઓરડાના દ્વાર પર વધુ ને વધુ કરુણ બનતા ચાલ્યા. દેવું વારે વારે આ નાની બાલિકાને બારણા પરથી દૂર હટાવી જતો અને અંશુને કહેતો, અંશુ તું બાફોઈ પાસે ડાહી થઈને બેસી રહીશ તો હું બાને તેડી આવું, હા કે હું અમદાવાદ જઈ બાને લઈ આવું.
બા નહીં દાદા જોવે છે, બાને ચૂકલવી છે, દાદાને ગોલા કલવા છે, દાદા આપો, દાદા આપો, દાદા આપો.
અનસુનું આક્રંદ ઓરડાની અંદર દાદાની અને ઝેરી દવાની શીશી વચ્ચે જાણે કે સ્વરોનો સેતુ બાંધતું હતું. ને આ દેવું શું કહી રહ્યો છે, અમદાવાદ જઈ બાને લઈ આવવાનું? કોની બાને? અંશુની બાને કે પોતાની સાવકી બાને? એને બા કહી શકાય? એ કોઈની બા થઈ શકે? એ સગ્ગા બાળકની બા જે નથી થઈ તો એ દેવની બા શી રીતે બની શકે? ને અહીં આવશે, આ ઘરમાં પગ મૂકા દેવાય એને? કાન માંડીને માસ્તર બહાર થતી વાત સાંભળવા લાગ્યા. દેવ શું કહી રહ્યો છે? એ તો ગાંડીને કહે છે, બાફોઈ તમે ઘેર સાચવશો, અંશુને રાખશો, તમે રસોઈ કરતા કરતા કપડાં નહીં બાળો ને તો હું અમદાવાદ જઈને બાને તેડી આવું. હો બાફોઈ, જુઓ બાફોઈ ગાડી હમણાં જ જાય છે. ઢોસાએ શબ્દો સાંભળ્યા, એના શરીરમાં સ્ફૂર્તિ આવી. એણે કામળો દૂર કર્યો, ઊઠીને એણે બારણું ખોલ્યું. એના મોં ઉપર છેલ્લા એક જ પહોરમાં તો જાણે કાળ હળખેડી ગયો હતો. અંશુની આંખમાંથી આંસુ તો હજુ દડદડ વહેતા હતા. ત્યાં જ અંશુ દાદાની સામે પોતાના હાથ લંબાવતી હસી પડી. એને તેડી ને દાદાએ દેવુને ઓરડામાં લીધો. પૂછ્યું, તું શું કહેતો હતો? એના ગળામાં ડૂમો હતો. હું અમદાવાદ જઉં દાદા, મારે મારા બાને મળવું છે. તે વાંચ્યું
દેવ?
હા દાદા, મારે બાને મળવું છે, એકવાર મળવું છે. બોલતો બોલતો એ પોતાના આંસુ અછતા રાખવા માટે ઊંચે છાપરા તરફ જોતો હતો. મળીને કહીશ, શું કહીશ કે ચાલો ઘેર, દાદા બોલાવે છે. મેં તો બોલાવેલ નથી દેવલા, મેં તો તને તેડવા જવા કહ્યું જ નથી. તો પણ હું જુઠ્ઠું બોલીશ દાદા. મેં તુલસી ક્યારે પગે લાગે જુઠ્ઠું બોલાવવા રજા લીધી છે? દેવું? દાદા ગુસ્સે થતા હતા કે રુદન કરતા હતા તે નક્કી કરવું કઠિન હતું. તારે ત્યાં નથી જવું, ના નહીં જવા દઉં, એ તને અપમાન છે. એ આપણી કોણ? કઈ સગી? એને કોર્ટમાં મારા આ પળિયા તો જો દેવું, એણે મારા આ પળિયા તરફ પણ ન જોયું. એણે તારા બાપને, એને તું બા કહેવા જઈશ? હા દાદા, મને એકવાર મને જવા દો, હું એમને કહીશ. દેવું બોલી શકતો નહોતો, પણ તું શું કહીશ? કંઈક કહીશ. અત્યારે શું કહું કે શું કહીશ? જે કહેવાનું ઓઠે આવશે તે કહીશ. મારો દીકરો, શાબાશ. પણ નહીં, તને ક્યાંક, તને એ ક્યાંક. ડોસા કંઈક ભયંકર વાત કહેતા કહેતા રહી ગયા. પછી કહે, દેવ મને જવા દે, તું ઘર સાચવ. ના, મને જવા દો દાદા, એકલો કેમ જવા દઉં? ત્યાં તો પાછળની પરસાળાથી એક સ્વર આવ્યો, હું જ દેવું જોડે જાઉં તો. એ સ્વર જાડો ને ભરડાયેલો હતો. બોલનાર પાછલી પરસાળામાં ઊભા ઊભા ડોકાતા હતા. એ હતા અર્ધ આંધળા જ્યેષ્ઠારામ. એણે આ ઘરની પરસાળામાં આસન જમાવ્યાને આજે 2-1 વર્ષ થઈ ગયા હતા, પણ કોઈ દિવસ એણે ઘરની કશી વાતમાં રસ લીધો નહોતો. એણે 2 ટંક થાળી ભરી અને ભોજન અને બાકીના વખતમાં બને તેટલી નીંદર વગર કશું જાણે કે જીવવા જેવું આ જગતમાં જાણ્યું નહોતું. એણે પ્યાલીનો પાણીનો એક પ્યાલો પણ ઉપાડીને દૂર મૂક્યો નહોતો. ઘરનો ધરાર ધણી બને બની બેઠેલો એ દગડો આંધળો અને વખત આવ્યો કાળ ઝાળ ભટકણો માણસ આજ એકાએક જાણે મસાણામાંથી ઊઠીને બોલ્યો, હું જાઉં? એ ઘાંટો બિહામણો લાગ્યો. બુઢા સોમેશ્વરને ચીડ ચડી. કોઈ દિવસ નહીં ને આજે જ એમનાથી જવાબ અપાઈ ગયો કે બેસો બેસો, સમજાવ્યા વગર કશું શું કહો છો કે હું જાઉં? ના, સમજીને પછી જ કહું છું. મને ખબર ન પડે ભલા, આ ઘરનું 2 ટંક અનાજ ખાઉં છું તે શું હરામનું ખાઉં છું? સોમેશ્વરને આ જવાબે વિશેષ ચીડ્યા. એણે ફરીથી કહ્યું, બેસો બેસો છાના માના. તો ભલે, એટલું કહીને જ એ પોતાના આસને બેસી ગયો. ને દાદાએ દેવને કહ્યું, ના દેવું, તારે નથી જવું, તાર કરવા દે. તાર મોકલીને ફરીવાર ડોસાએ હૃદયના સૂળા ભોંકાતા અનુભવ્યા અને ફરીવાર કામળાની સોળ તાણી. સારા સમાચાર ન આવે ત્યાં સુધી એણે અન્નનો ત્યાગ નિર્ધાર્યો. દરમિયાન દેવું એ પાછલી પરસાળના નિવાસી આંધળા મામાને, એટલે કે પિતાના મામાને દોરતો બહાર રવાના થઈ ગયો હતો. 2 જણા સ્ટેશન તરફ જતા હતા. પોતાને દોરવા પ્રયત્ન કરતા દેવુને મામા દૂર ગયા પછી કહેવા લાગ્યા, તું મારી ફિકર ન કર, હું ક્યાંય નહીં અથડાઈ પડું. તમને દેખાતું નથી ને, દેખવું હોય ત્યારે બધું જ દેખાય, તો પરવવા હોય ને તો મોતીએ પરવી શકું એવો મારો અંધાપો છે હો દેવું, એ પણ અંધાપાનો એક પ્રકાર છે હો. એમ હસતો હસતો એ અંધ એક નાના પથ્થરને પોતાની ઠેસે ન આવવા દેતો સડે ડાયટ ચાલ્યો જતો હતો. અંધાપાનો એ પ્રકાર દેવુંને તો સાચો લાગ્યો, અરે પણ ટિકિટના પૈસા. દેવુએ એકાએક સ્ટેશને પહોંચી ધ્રાસકો અનુભવ્યો. ફિકર કરમા ભાઈ, તું તારે આ લે, એમ કહી એ અંધ મામાએ પોતાની કમરે હાથ નાખ્યો. બહાર આવેલા હાથમાં સફેદ ચાંદીના પતિકા હતા. સ્ટેશનેથી દેવુએ દાદાને સંદેશો મોકલ્યો, અમે અમદાવાદ જઈએ છીએ, ફિકર કરશો નહીં, કપડાં મેં લીધા નથી, બાભુને કહીશ કરાવી આપશે. તો મિત્રો, અત્યારે તો તુલસી કરમાયા હોય એવું લાગે છે, પણ આગળ શું થાય છે એ આપણે જોઈએ. ત્યાં સુધી નમસ્કાર.